સદસંગ હશે તો જીવનની અંદર સાથિયા પુરાશે. અરે ફાગ ખેલાશે કેસુડાથી કે ગુલાલથી, પણ એ જ સંગ જો, એ તો પ્રહલાદ હતો ત્યાં રંગ ખેલાયા, પણ હિરણ્યકશ્યપુ હતો ત્યાં તો કીચડ જ ખેલાયા ને, ત્યાં રંગ નથી. તો એ જે દિવાળી, દેવ દિવાળી કે નવરાત્રી, એ બધાની અંદર આપણું જીવન સ્વસ્થ રહે, સમજણવાળું રહે, અને સમજણથી સહેજ પણ દૂર ન જાય ત્યારે જીવન જીવન કહેવાય. સો ટચનું ક્યારે કહેવાય કે એની અંદર કાંઈ પણ ભેળશેર હોય નહીં. ત્યારે શુદ્ધ ઘીની કિંમત ત્યારે જ અપાય કે એની અંદર પરિપૂર્ણ શુદ્ધતા હોય. એમ સમજણ પણ આપણને એનો સ્વાદ ત્યારે જ આપે કે બિલકુલ સાચી હોય, સાચી સમજણ હોવી જોઈએ. કોઈ ઉપલગ બનાવટી નહીં, દેખાડવાની વાળી નહીં. ઘણીવાર વ્યવહારની અંદર દેખાડવાનું જુદું હોય છે અને માણસ કરવાનું જુદું હોય છે. એ સમજણ નથી, એ દંભ આવી જાય છે. પણ કવિ તો એમ જ કે મનસ્ય એકમ વચસ્ય એકમ, બધી રીતે એક જ રીત, એક જ રસ્તે અને એક ધ્યેયથી ચાલવાનું. એક ભરોસો, એક બલ, એક આશ, વિશ્વાસ, એ પ્રમાણે ક્યારેય પણ પોતાનો વિશ્વાસ પોતે ગુમાવવાનો નહીં. મનોબલ, અને જે માણસ મનોબળ જેનું તૂટી ગયું, જે આત્મવિશ્વાસ ગુમાવી બેઠો ને, એ માણસ ક્યારે ઊભો જ નહીં થઈ શકે, ઊંચો જ નહીં આવી શકે. તો આવી આપણી પરંપરા છે, વૈદિક પરંપરા, ઋષિઓએ આપેલી કે કોઈ પણ સાધન ભજન દ્વારા તમે તમારા જીવનને ઉત્કર્ષને માર્ગે લઈ જાઓ. અધોગામી ન બને વિચારો, તમારું વર્તન કે તમારું જીવન કોઈ હીનતાની અંદર ડૂબી ન જાય, કાદવમાં કળી ન જાય. અને એટલા માટે ઉપાસનાનો માર્ગ આપણે ત્યાં પ્રશસ્ત છે. દરેકને માટે ઉપાસનાની આરાધનાની છૂટ આપી છે, અને કોઈને કોઈ નિમિત્ત બનાવીને, કોઈ પર્વનું, કોઈ ઉત્સવનું નિમિત્ત બનાવો કે આજે સરસ્વતી પૂજા કરવી છે, કે આજે લક્ષ્મી પૂજન કરવું છે, કોઈ પણ એની પાછળ લક્ષ. અને એમાં આ બધું જ જ્યારે આપણે કરીએ એનું ફળ શું, નવરાત્રિ કરીએ, સંયમ કરીએ, એ રીતે સદાચારથી જીવીએ તો એનું ફળ શું. તો આપણા વેદનો ચિંતક ઋષિ એમ જ કે યો ધર્મો રક્ષતિ રક્ષિતા. ધર્મ દ્વારા જેની સુરક્ષા થાય છે એ જ સલામત છે. બીજી રીતે કે જે ધર્મની નું આચરણ કરે છે, ધર્મ એની રક્ષા કરે છે. આમ ઉપાસના એ આપણો ધર્મ છે, અને ઉપાસનાના ફળ એની ઉપાસના એ સાધનનો ધર્મ છે કે માણસને શાંતિ આપે, એકાગ્રતા આપે, એની પર અનુગ્રહ થાય, અને એના વડે એ પોતે ધીર બને, ચિંતક બને, શાંત બને. તો વૃત્તિઓને શાંત પાડવા માટે જ ઉત્સવોનો આધાર આપણી પાસે અવારનવાર, અને આપણી સંસ્કૃતિમાં ઉત્સવોનું પ્રાધાન્ય એટલું બધું છે. આપણી હિન્દુ પરંપરામાં, આપણી સનાતન વૈદિક પરંપરામાં ઉત્સવો એટલા બધા છે, દરેકે દરેક ઋતુના ઉત્સવો છે. વસંતના ઉત્સવો, ગ્રીષ્મના ઉત્સવો, વર્ષા ઋતુના ઉત્સવો, બધા જ ઉત્સવો આપી દીધેલા છે કે માણસ સતત આનંદ મારે, અને દુઃખમાંથી કે કોઈ પણ અશાંત પરિસ્થિતિમાંથી એ બહાર નીકળી આવી અને પોતાની જાતને સ્વસ્થ બનાવી શકે. વિશ્વની કોઈ સંસ્કૃતિ કે કોઈ પણ ધર્મ પરંપરામાં આટલા ઉત્સવો ક્યાંય નહીં મળે. ત્યારે કેટલાક ભણેલા એમ કે આ શું આપણે ત્યાં આ બધું રોજ રોજ એને કરીને શું કરવાનું, અને જો આની અંદર છે કશું, આમાં કઈ કેટલું એક કે બે બહુ થઈ ગયા, એમ નથી. એમાં ધર્મએ માનવ અસ્તિત્વનું ચિંતન કર્યું છે કે તમારું અસ્તિત્વ સુખમય બન્યું રહે, તમે એવા દુઃખી ન રહો, તમે એવા ચિંતિત ન રહો. અને એટલા માટે ધર્મએ ચિંતન કરીને આચાર્યોએ ઋષિઓએ આપણને આપ્યું, લો આટલું રાખો સાથે. અને આપણે ત્યાં એના તો ઉત્સવ ઉજવાય છે, એકાદશી થાય, પૂર્ણિમા થાય, અમાવાસ્યા થાય, એની પાછળ જે આયોજન છે, આયોજનનું લક્ષ્ય છે, અને લક્ષ્ય જે એનું એનું પરિણામ પણ આપણને મળે છે કે વિશ્વમાં માનવ જાતના ઇતિહાસને જોઈએ તો આપણે ત્યાં માનવ જીવન જેટલું શાંત છે, સંયમી છે, સુરક્ષિત છે, એટલું વિશ્વમાં શોધી આવો. આજે પશ્ચિમની દુનિયા જુઓ, હાય હાય કરતી મરે છે. નિવૃત્ત થયા પછી એની પાસે કામ નથી, માનસિક અશાંતિ ભયંકર ઊભી થાય છે. જ્યારે આપણે ત્યાં નિવૃત્ત થયા, વૃદ્ધ થયા પછી એને અનેક માર્ગો મળી રહે છે, ભગવત ચિંતનના, યાત્રાના, સત્સંગના, એના એના આશ્રયથી એ પોતે પોતાના જીવનને સદૈવ ઉત્સવની માફક ઉત્સાહથી જીવન જીવતો હોય છે. ભલે વૃદ્ધ 100 વર્ષનો થયો હશે તો પણ. અને આપણને આપણા વૈદિક ઋષિઓએ અધિકાર આપ્યો છે 100 વર્ષ જીવવાનો, કે 100 વર્ષ જીવવાનો હક છે. જીવેમ શરદમ શત, જીવો 100 વર્ષ સુધી જીવો. પણ કેમ નથી જીવાતું? ત્યાં આપણી જાત ઉપર આવવાનું. જે કંઈ કાપ મુકાય છે ને 100 વર્ષની અંદર, એ આપણે કારણે, આપણા પોતાને કારણે મુકાય છે. અસંયમ, અનાચાર, દુરાચાર, અને એને લીધે આપણી આપણી જિંદગી ઉપર કાપ મુકાત. નહીં તો 100 વર્ષ સારી રીતે જીવી શકો. તો ઉત્સાહ જીવનનો સદૈવ બન્યો રહે, જીવન જીવવાની આમ ઈચ્છા થાય, ઉમંગ અને ઉત્સાહથી જીવન જીવાય, કંટાળાથી નહીં, બોજથી નહીં. કે આ ઘડપણ ક્યાંથી આવ્યું? ઘડપણ કેણે મૂક્યું? પણ એ ક્યારે થાય? જ્યારે આપણે આપણા આપણી આપણા જે આપણો સંયમ છે અને આપણા શરીર એના વર્તુળની બહાર, આપણા ક્ષેત્રની બહાર જ્યારે આપણે વધારે પડતા નીકળી જઈએ છીએ ને, ત્યારે આપણા આપણી જિંદગીનો આયુષ્યમાં કાપ મુકાતો હોય છે. વોર્નિંગ સતત આપણને જાગ્રત રાખે છે, ઘંટો વગાડીને, નાતિ ચરામી, નાતિ ચરામી, નાતિ ચરામી. લગ્નના મંડપમાં જ્યારે બે હાથ એકબીજાને સોંપવામાં આવે ને, ત્યારે ગોર મહારાજ બોલે છે, નાતિ ચરામી, નાતિ ચરામી, નાતિ ચરામી, 3 વાર બોલાવડાવે છે. સંયમ નહીં ગુમાવું, હદ બહાર નહીં જાઉં, મને જે હક આપવામાં આવ્યો છે હું એને નિયમમાં રહી અને ભોગવીશ. પણ છતાંય માણસ જ્યારે સંયમ ગુમાવી બેસે છે ને, ત્યારે એના 100 વર્ષની આયુષ્યની અંદર કાપ મુકાતો હોય છે. અને એવા પવિત્ર જીવનને જીવવા માટે, તમને મળેલા છે હકને ભોગવીને જીવવા માટે સદાચાર સંયમ એ આપણને આ રીતે આપ્યો. જીવનને ઉત્સવોની માફક ઉત્સાહથી જીવવાની સ્વતંત્રતા છે, પરંતુ એની અંદર તમે રોગના ભોગ ન બની જાઓ. તમારું જ શરીર તમે પોતે નર્ક ન બનાવી દો. શંકરાચાર્ય તો કે બહુ સરસ વાત કરી દીધી, તમે તમારા જીવનને, તમારા શરીરને નરક બનાવી દો છો. કોવાસ્તિ ઘોરો નરક સ્વદેહ, વિચારોથી બનાવ્યું. હલકા વિચારો આવ્યા, ઝઘડા કરવા માંડ્યા, જિંદગીની અંદર શાંતિ ક્યાંથી મળે? પછી જીવન જીવનના રે નરક બની જાય. પણ જીવનને સ્વર્ગ બનાવવું હોય તો આપણા વિચારોને ઉન્નત રાખીએ અને શરીરને ક્યારે નરક ન બનવા દઈએ અસંયમ દ્વારા. લોલુપતા વડે, અને જ્યાં લાલચ આવી ગઈ, સંયમ ગુમાવ્યો, એટલે શરીર આપોઆપ હળવું થતું જવાનું. એટલે કાન, નાક, આંખ, જીભ, ઇન્દ્રિયો દ્વારા વ્રત આપણા જીવનની અંદર આવશ્યક છે, જરૂરના છે ને, હોવા જોઈએ. એવા ભાવ સાથે જય મહારાજે આપણને આદેશ આપ્યો કે તમે દરેક ઇન્દ્રિયોથી સંયમ મેળવવા માટે તપ કરો, અને એ તપના ફળ સ્વરૂપ તમારું આરોગ્ય તમને મળશે, તમારું આયુષ્ય તમારી પાસે રહેશે, અને તમારું જીવન સુખમય અને આનંદમય રહેશે. જો આપણને આચાર્યો, સંતો અને શાસ્ત્રો આટલો સ્પષ્ટ રસ્તો આપી દેતા હોય, અને છતાંય આપણે આપણને રસ્તા ઉપર ચાલતા નથી ના આવડતું હોય. શતાયુ ના માર્ગે ચાલતા ન આવડે, નીચે ઉતરી પડીએ એટલે કાંકરા જ વાગે ને, કાંટા જ વાગવાના. અને જે માર્ગ છે એથી નીચે ઉતર્યા એટલે ખાડા ખપચી વાળો પણ હોય. શતાયુનો માર્ગ ઉત્સવપૂર્ણ છે, સુરક્ષિત છે, પણ જ્યારે જ્યારે મનોવૃત્તિ હલકી પડે અને માણસ સંયમ ગુમાવી અને શતાયુના રાજમાર્ગ ઉપરથી નીચે ઉતરીને જ્યારે પોતાના શરીર સુખો ભોગવવા માટે લલચાય, ત્યારે એ હંમેશા કોઈ ને કોઈ આપત્તિની અંદર આવી પડતો હોય છે. અને એટલે જ દરેકે દરેક ઇન્દ્રિયોને સંયમથી, સદાચારથી પોતાના વશમાં રાખી પોતાના જીવનને આનંદ અને ઉત્સવભેર જીવવા માટે મહારાજે કહ્યું, બે અંગ, બે કાને, બે નોરતા, બે નેત્રની કોટે. અને એને સમજ્યા તેને દિવાળી અને દેવ દિવાળી. સંગ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાધાય પૂર્ણમેવ અવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી સંતરામ મહારાજ.